तारीख 25/5/1992 श्री द्रव्यदृष्टि प्रकाश बोल नंबर 295-298 पर पूज्य भाई श्री शशिभाई नो भावनगर मां प्रवचन सड़ंग प्रवचन नंबर 129
दृष्टि के विषय के हर समय દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ આત્મા છે, પોતાનું મૂળ સ્વરૂપ છે, શ્રદ્ધેય દ્રષ્ટિ એટલે શ્રદ્ધા એમ. શ્રદ્ધાનો વિષય જે પોતાનું સ્વરૂપ શ્રદ્ધેય છે, શ્રદ્ધવા યોગ્ય છે, તેની જ્ઞાનમાં પણ હર સમયે મુખ્યતા રહેવી જોઈએ. જોકે જેને સ્વરૂપ શ્રદ્ધાન હોય એને એની જેની શ્રદ્ધા હોય એને જ્ઞાનમાં મુખ્યતા રહે એ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, પરિણામ છે. જો અનાત્માની શ્રદ્ધા હોય તો અનાત્મા જ મુખ્ય થાય અને મુખ્ય રહે, અને આત્માની શ્રદ્ધા હોય તો આત્મા જ મુખ્ય થાય અને મુખ્ય રહે જ્ઞાનમાં. કેમ કે મુખ્ય કોણ તો જ્ઞાનમાં થાય છે. દૂસરી ચાહે કેટલી વાત આવો, શાસ્ત્રની અંદર બીજી ભલે હજાર વાત આવતી હોય, લેકિન ઉસકી ગૌણતા નહીં હોની ચાહીએ. ઉસકી એટલે કોની? પોતાના શ્રદ્ધેય દ્રષ્ટિના વિષયની, શ્રદ્ધેયની આત્માની ગૌણતા થવી જોઈએ નહીં. ભલે પુત્રને એની માતા, બાળકને એની માતા કદાચ મારે, ગુસ્સાથી પણ મારે, પણ એના પ્રેમને મુખ્ય રાખીને, શું રાખીને? મારે તો પણ પ્રેમવશ, અને ખવડાવે તો પણ પ્રેમવશ. એમ જેને આત્માની રુચિ ને આત્માનો પ્રેમ છે, એ વ્યવહારમાં હોય તો પણ એને આત્માની રુચિને આત્માનો પ્રેમ છે, ને નિશ્ચયમાં હોય તો પણ આત્માની રુચિને આત્માનો જેને પ્રેમ છે એને વ્યવહાર નિશ્ચયનું અવિરોધપણું કહેવામાં આવે છે. આપણે ચાલી ગયું ને અવિરોધપણું, વ્યવહાર નિશ્ચયનું અવિરોધપણું, કે રાગના કાળમાં પણ આત્મા મુખ્ય અને વિતરાગતાના કાળમાં પણ આત્મા મુખ્ય.
બોલવું
તો આત્મા માટે ને મૌન રહેવું તો આત્મા માટે. પૈસાને માટે થાય છે એ ચાર ગતિમાં પરિભ્રમણનું કારણ થાય છે, અને નિજ આત્મ સ્વરૂપ માટે થાય છે એને આત્માની શાંતિ, આત્માનું સુખ અને આત્માના આનંદથી ચારે ગતિનો નાશ થવા માટે થાય છે, પંચમ ગતિ સિદ્ધપદની પ્રાપ્તિ થવા માટે થાય છે. ચોખ્ખે ચોખ્ખી વાત છે. એ તો છે, પ્રેમ કયો, રુચિ કયો, ભાવના કયો, પોતાના નિજ સ્વરૂપની ગુણ નિધાન. પછી રસ્તો અઘરો નથી, તો પછી રસ્તો અઘરો નથી. પરમાત્મા પ્રત્યે, નિજ આત્મા પ્રત્યે જે પ્રેમ સંસારમાં છે એ પલટો મારીને નિજ પરમાત્મા પ્રત્યે થાય, એમ કેવું છે. એમ કેવું જોઈએ, જેટલો પુરુષાર્થ સંસારમાં કરે છે, જેટલો રાગ ને પ્રેમ જગતના પદાર્થોમાં કરે છે, કુટુંબ પરિવાર સંયોગો પ્રત્યે કરે છે, એટલો જો આત્મા પ્રત્યે કરે તો મોક્ષ થઈ જાય, ઝંઝટથી છૂટી જાય. એ તો ઠીક વાત, એમની પંચેન્દ્રિય જીવનો પુરુષાર્થ તો એટલો પર્યાપ્ત છે. પૂરે સમય સારજી મેં છઠ્ઠી ગાથા મેં સમ્યક દર્શન કા ખાસ વિષય આ ગયા હૈ. શ્રદ્ધાનો જે વિષય છે પર્યાય રહિત દ્રવ્ય, એ છઠ્ઠી ગાથામાં આવ્યો. છઠ્ઠી ગાથામાં સૌથી ઉત્કૃષ્ટ વાત આગી છે. આપણે ચાલે છે ત્યારે છઠ્ઠી ગાથા બરાબર કુદરતી છઠ્ઠી ગાથા ચાલે છે. મેં પ્રમત ભી નહીં ઓર મેં અપ્રમત ભી નહીં. કોણ છે પર્યાય બાકી રહી? પ્રમતમાં અશુદ્ધ પર્યાય છે, અપ્રમતમાં શુદ્ધ પર્યાય છે. કઈ પર્યાય બાકી રહી છે? એક પર્યાય નહીં. પર્યાય રહિત દ્રવ્ય છે તે શ્રદ્ધાનો વિષય છે. આ વાત ચોખ્ખી છે. પ્રમાણનો વિષય છે તે પર્યાય સહિત દ્રવ્ય છે, અને શ્રદ્ધાનો વિષય છે તે પર્યાય રહિત દ્રવ્ય છે. હરિભાઈ એક ભૂરા કરી દે, પ્રમાણના વિષય ને શ્રદ્ધાના વિષયમાં એ વર્ણવતા હતા. ગુરુદેવનું પ્રવચન છે એમ કહીને, ગુરુદેવના પ્રવચનો લખતા હતા ને આત્મધર્મમાં, કોઈ મુમુક્ષુભાઈ નું ધ્યાન ગયું. ધ્યાન ગયું એટલે વિષય તો ચોખ્ખો થઈ ગયો. તો વિમલચંદજીના વખત થી જરા વિમલચંદજીના વખતે આ જરા ચોર વાત કરતા નહીં હતી. ગુરુદેવે ફેંસલો આપી દીધો, પછી તો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશે પ્રકાશિત થઈ ગયું. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પ્રકાશિત થઈ ગયા પછી ઘણા વખતે પાછો આ વાત બહાર આવી. એનું ધ્યાન ગયું એટલે પહેલાં તો મૌખિક વાતમાં તો ગુરુદેવ સંમત ન થયા, ફરિયાદમાં સ્વીકારી નહીં. હરિભાઈ એવું ન લખે કે એ તો અહીંયા 18 વર્ષથી સાંભળતા હોય એવું લખે કે એમ, શું મારે 18-50 વર્ષથી સાંભળતા હોય તો બહુ થાય. તો 18 વર્ષથી સાંભળતા સાંભળે છે કે એ કંઈ એવું ન લખે. એટલે રાત્રિ ચર્ચામાં વાત કરી તો ગુરુદેવે કાંઈ એ વાતને ધ્યાનનો વજનનો આપ્યું. હરિભાઈ એવું લખે નહીં. પછી પેલા એ તો વાંચ્યું તો આત્મધર્મમાંથી, તો બીજે દિવસે આત્મધર્મ લઈને ગયા બપોરે. બપોરે એટલે હાંજે લખું. સાહેબ જો હું કહેતો હતો ને આ વાત છે, જરાક આપ જો જે શું લખ્યું છે, મારી સમજવા ફેર છે કે કેમ છે, એમ જ કહેવું પડે. વાંચ્યું કે વાત મારી સાચી છે, એને ખોટું કર્યું છે કે તો પ્રમાણના વિષયને શ્રદ્ધામાં નાખ્યો છે કે બોલાવો કે ભૂલતી દલીલ કરી કાંઈ દલીલ ગુરુદેવ પાસે ખોટી દલીલ ચાલે નહીં. બીજે દિવસે આત્મધર્મ બંધ કરાવી દીધું. આત્મધર્મ બંધ કરો, કાંઈકને ઊંધી શ્રદ્ધાના લાકડા કરી દે છે એવું છે. શ્રદ્ધા જ નહીં થાય એને, તમને શ્રદ્ધા જ નહીં થશે એમ કહેવું. એ છઠ્ઠી ગાથાની અંદર આખા સમયસારની ઉત્કૃષ્ટ વાત છે. કેમ કે સમયસાર છે એ સ્વરૂપ શ્રદ્ધા કરાવવા માટેનું શાસ્ત્ર છે, અને એની મૂળ વાત છઠ્ઠી ગાથામાં એમણે આચાર્ય મહારાજે પ્રતિપાદન કરી છે. નાની ભૂલ નહોતી, મોટી ભૂલ હતી. હા, એમાં શું છે કે એ જે લખતા હતા એ હજારો માણસોને વાંચવાનું થતું હતું, અને ગુરુદેવના નામે એ વાત ચાલતી હતી. પાછી ક્યાં ગુરુદેવ નું પ્રવચન છે, ગુરુદેવ આમ કહે છે. નાની વાત ક્યાં રહી, તો બહુ મોટી વાત થઈ ગઈ. ના, એમણે ભૂલ નો સ્વીકારી નહીં ભૂલ. એમણે એમને બોલાવ્યા પેલા, બપોરે ખાનગીમાં જ બોલાવ્યા હતા. એમણે કીધું કે આ તમારી ભૂલ છે. એમણે ભૂલ ન સ્વીકારી. એમણે કીધું, સાહેબ પણ હું આમ કહેવા માગુ છું. તો કે તમે અત્યારે પણ શું કહેવા માગો છો, અહીંયા પણ શું કહેવા માગો છો, અને મૂળ વાત શું છે એ બધી મને ખબર પડે છે કે આ ભૂલ છે, એ વાત નક્કી છે. એણે ન કીધું કે મારી ભૂલ છે સાહેબ. હું દલીલ જ આપવાની ચાલુ રાખી, પણ હું આમ કહેવા માગું છું, પણ હું આમ કહેવા માગું છું. ફેરવીને હું અભેદ લેવા માગું છું. હું પર્યાય અનુભવ થાય ત્યારે પર્યાયથી અભેદ થઈ જાય ને દ્રવ્ય. હું આમ કહેવા માગું છું એટલે પર્યાય એ રીતે સાથે લેવા માગું છું, આમ કરવા માગું છું. ગુરુદેવ કે બિલકુલ નહીં, શ્રદ્ધાના વિષયમાં પર્યાય આવે જ નહીં, પછી માથાકૂટ છે કે સમજાવવાનું. ગુરુદેવને સમજાવવાનું ચાલુ કર્યું. ગુરુદેવને જરા ખરાબ લાગ્યું કે આ હજી બધું શીખ્યો છે અહીંયા આવીને, એ પહેલાં ક્યાંય એબીસીડીને ખબર નહોતી કોઈને. હરિભાઈ શું કે, કોઈ પણ મુમુક્ષુ બધા એબીસીડી શીખ્યા હોય તો ગુરુદેવ અહીંયાથી શીખ્યા છે. એ પહેલાં તો કોઈને કાંઈ દિન દશાનું ભાન હતું જ નહીં. હવે ગુરુદેવને એમ કહે કે નહીં આમ નહીં આમ સાહેબ. ગુરુદેવને એમ થાય કે આ તો મને શીખડાવવા જેવી વાત છે. સવાયો હોય ગુરુને ખોટા ન ઠરાવે, એમાં સવાયા પણ નથી. એ તો નામ બોલવાની વાત થાય પછી. ગુરુદેવ બહુ સખત કરવા, એમાં બંધ કરે એવું નહીં. 15-20 મિનિટ જાહેર સભામાં સખત ઠપકો આપ્યા પછી બંધ કરી દે. બંધ કરવાનો ઓર્ડર કર્યો, સીધો એક્શન જ લીધું. વીટો પાવર, કોઈ દલીલ નહીં ગુરુદેવ, કોઈ વાત નહીં. સખત વાત કરી અને સિદ્ધાંત છે. સિદ્ધાંતમાં બાંધ છોડ ન ચાલે. સિદ્ધાંત તૂટતો હોય ત્યાં પ્રાણ કરતા સિદ્ધાંત નું મૂલ્ય વધારે છે. ભૂખો થોડી આબરૂ ને જાય છે. આપણે કઈ કહેશું ને થોડી આપણી ટીકા થશે એના કામે. આપણે કઈ બોલશું, લખશું, કહેશું, કઈક આપણે કઈક કરશું તો વળી લોકો આપણા આપણને આમ ગણશે ને આમ થશે ને આપણા વિશે આમ થશે ને તેમ થશે. આબરૂ જાળવવા હતું શું સિદ્ધાંતને ગૌણ કરે છે. સિદ્ધાંતને તો પ્રાણ જાય તો પણ ગૌણ ન કરે. આચરણ ને એટલે સિદ્ધાંતને અમલમાં મૂકવામાં પોતાની શક્તિ હોય એના પ્રમાણમાં અમલમાં મૂકે, પણ વિરુદ્ધ આચરણને સિદ્ધાંત ના ઠરાવે. સિદ્ધાંતને આંચ આવે છે. માનો કે વિહાર નથી કરી શકતા તો ક્યાંક પડ્યા રહીએ, એ બીજી વાત છે. પણ પોતે પણ કઈ હિંસા કરવાની રજા મળતી નથી. ત્યાં સિદ્ધાંત ફરી જાય છે, સિદ્ધાંત બદલાઈ જાય છે. એટલે મોટા ભાગના ને તો સિદ્ધાંત ક્યાં બદલાય છે અને ક્યાં તૂટે છે એ ખબર નથી પડતી. સિદ્ધાંત એવો છે કે જ્યાં આત્મશુદ્ધિ હોય, જે ગુણ સ્થાને જેટલી આત્મશુદ્ધિ હોય તે ગુણ સ્થાને વ્યવહાર રત્નત્રયની મર્યાદામાં જ અશુદ્ધિ હોય, એથી નીચેની અશુદ્ધિ ન હોય. હા, એ જોઈથી નીચેની અશુદ્ધિ થાય તો સિદ્ધાંત તૂટ્યો. એમાં સમાચારી નો કામ આવે, એમાં સિદ્ધાંત તૂટ્યો એટલે એનો નિશ્ચય પણ તૂટ્યો ને એનો વ્યવહાર પણ તૂટ્યો, એમ વાત છે. સૂક્ષ્મ વિષય છે બધા. ક્યાં સિદ્ધાંત તૂટે છે એ ખબર ન પડે તો જાય બધું બફમમાં. હું કંઈક કંઈક બાનું છળ પકડીને સિદ્ધાંત તોડી નાખે ન ચાલે. સંસ્થાનું કાર્ય જ આ મર્યાદિત છે. ગુરુદેવ તો કહેતા હતા કે પહેલાં અમે આ વાત કરતા હતા એ વીંટાળીને કરતા હતા, આગળ પાછળ રાજકોટમાં વાત કરી હતી. દૂરદૃષ્ટિ પ્રકાશનું પ્રકાશન થયું, વાત બધી ચર્ચાઓ ચાલી એની ખૂબ મુમુક્ષુઓમાં, તો ગુરુદેવે પણ ખુલ્લું લીધું કે પહેલાં અમે બધું વીંટાળીને કહેતા હતા શ્રદ્ધાનો વિષય, હવે આ સોગણીએ વાત કર્યા પછી નામ દઈને બોલ્યા ચર્ચામાં, આ સોગણીએ બહાર પડ્યા પછી હવે અમે ખુલ્લું મૂકી દીધું. શું એમ વિસ્તર બોલ્યા શું, અને એનો પુરાવો આપણે બીજા ભાગમાં લીધો છે કે આત્મધર્મના 10 અને 11 નંબરના વિષયમાં દ્રષ્ટિનો વિષય ગુરુદેવે પ્રવચનમાં લીધો છે, એ સોગાનીજીએ લીધો છે, એ જ પ્રકારે લીધો છે, એ આપણે આધાર આપ્યો છે. એટલે ગુરુદેવ કહેતા હતા એ વાત સિદ્ધ થાય છે, આમ જ કહેતા હતા એ વાત પણ એક સરખી હોય, ત્રણેય કાળે એક હોય, ત્રણ કાળમાં પરમાર્થનો પંથ બીજો વાત જ ન હોય. સીધી વાત છે ને કે પ્રમત્ત તો રાગ છે માટે તમે નિષેધ કરો વિતરાગ થવા માટે, પણ અપ્રમત્તનો શું કરવા નિષેધ કર્યો? લ્યો જ્યારે અપ્રમત્ત દશા એટલે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ પ્રગટે ત્યારે તો અધ્યાત્મનું પ્રમાણ થાય છે. પણ પ્રમાણ ક્યારે? એ પ્રમાણ ક્યારે કે નિશ્ચય દ્રષ્ટિના વિષયનો આશ્રય થયો ત્યારે, નહીતર પ્રમાણ નથી થતું. પ્રમાણાભાસ રહે છે, પ્રમાણ નથી થતું પણ પ્રમાણાભાસ. એટલે પ્રમાણ પણ નિશ્ચયને દર્શાવવા માટે છે એમ કે છે. એક ગુલાગળ આપી ગયો, પ્રમાણ પણ નિશ્ચયને દર્શાવવા માટે છે, નિશ્ચયને જૂઠું ઠરાવવા માટે પ્રમાણ નથી. શરૂઆતના બોલ છે ને એમાં એ આવે છે. પ્રમાણ જ્ઞાન કી અપેક્ષા છે દેખા જાય તો દ્રવ્ય મેં પરિણામ મેં વ્યાપક હૈ, દ્રવ્ય પરિણામ મેં પ્રમાણ જ્ઞાન ની અપેક્ષા થી વ્યાપક, પરંતુ દ્રષ્ટિ કે વિષય કી અપેક્ષા છે તો અપરિણામી દ્રવ્ય કે દ્રવ્ય પરિણામ મેં વ્યાપક નહીં હૈ. પર્યાયનું જે એકત્વ થઈ ગયું છે અનાદિથી અને એને લઈને મિથ્યાત્મનો ત્યાગ થતો નથી જીવને, તો પર્યાયનું એકત્વ છે એ કેવી રીતે મટે? પર્યાયનું એકત્વ છે એ એકત્વને દ્રઢ કરવાથી મટે કે ભિન્નત્વ કરવાથી મળે, આ સીધી વાત છે. કેટલામાં? 595 પાછળ છે એમ. પરમા શે કોઈ કર્યું પ્રમાણ જ્ઞાન કા પ્રયોજન તો નિશ્ચય કો પ્રકાશિત કરના હૈ. પ્રમાણ નો પ્રયોજન શું છે? પ્રમાણનું પ્રયોજન પ્રમાણને બતાવવાનું નથી એમ કે છે. પ્રમાણનું પ્રયોજન નિશ્ચયને બતાવવાનું છે. એના ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે કે જીવ કો કર્તવ્ય કે મુખ્યતા કે નામ પર ભી કરતા બુદ્ધિ પરિણામ કે કરતા બુદ્ધિ દ્રઢ હો જાને કી સંભાવના રહેતી હૈ. વસ્તુતઃ સભી પ્રકાર કે દોષો સે છૂટને બચને સે તથા સર્વ શરીર કા મૂળ નિશ્ચય પરમાર્થ સ્વરૂપ કા જ્ઞાન હૈ. તો મૂળ પ્રયોજનભૂત વિષય મૂળ સ્વરૂપ હૈ જિસકે સદાન જ્ઞાન છે પર્યાય વિષય ઉત્તર પ્રયોજન કી સિદ્ધિ સ્વયં હો જાતી હૈ. કરવી પડતી નથી પણ સ્વયં થઈ જાય છે એ વાત લીધી છે. પ્રમાણનું પ્રયોજન નિશ્ચયને પ્રકાશવાનું છે. પ્રમાણનું પ્રયોજન પ્રમાણને પ્રકાશવાનું નથી એ શૈલી સારી લીધી છે. કર્તવ્ય તો કર્તવ્ય તો પર્યાયમાં થાય છે ને. કર્તવ્ય પર્યાયમાં થતું હોવા છતાં એમ કે છે અને કર્તવ્ય સહિત એટલે પરિણામ સહિતનો દ્રવ્ય પ્રમાણનો વિષય હોવા છતાં અને એ રીતે પ્રમાણને બતાવાતું હોવા છતાં પ્રયોજન શું? એ નિશ્ચયને પ્રકાશ કરવા છે. ખરેખર તો જે શ્રીમદજીએ કહ્યું ને દ્રવ્ય ને પર્યાય તો અનેકાંત થયા બે ધર્મ, એક પદાર્થના બે ધર્મ થયા ને, નિત્ય ને અનિત્ય, ક્ષણિક અને નિત્ય. તો અનેકાંત સ્વરૂપ થયું તો અનેકાંત શેના માટે છે? કે સમ્યક એકાંત એવું જે નિજ પદ છે શ્રદ્ધાનો વિષય એની પ્રાપ્તિ કરાવવા માટે છે. એ સિવાય એનો બીજો ઉપકાર નથી એમ કે છે. એ સિવાય તે ઉપકારી નથી. જો પ્રમાણના વિષયને ખેંચીને દ્રવ્યનો આશ્રય લઈ જવામાં ન આવે તો પ્રમાણ ઉપકારી નહીં થાય. હે? પ્રમાણ નહીં રહે. અનેકાંત અનેકાંત નહીં રહે. સમ્યક એકાંત થયા વિના સાચું અનેકાંત નહીં રહે. મિથ્યા અનેકાંત થઈ જશે એમ કેવું છે. બરોબર. એ ફેંસલો તો શ્રીમદજીએ કરી નાખ્યો. ચોખ્ખું પાણી પાણી ને દૂધ દૂધ પછી 597 દેવ 297 દેવ શાસ્ત્ર ગુરુ કી તરફ સે તરફ કે લક્ષ ઓર વલણ મે ભી ભઠ્ઠી સા દુઃખ લગના થઈએ. દેવ શાસ્ત્ર ગુરુ તરફના જે પરિણામ છે લક્ષ જાય છે. અહીંયા લક્ષ શબ્દ લીધો એટલે ઉપયોગ જાય છે. અહીંયા લક્ષનો અર્થ શું છે? ઉપયોગ જાય છે, ધ્યાન જાય છે. તો એ લક્ષ અને વલણ વલણ થાય છે એવું ભઠ્ઠે જેવું દુઃખ લાગવું એ આકુરતા લઈને જન્મે છે. શાંત જે સરોવર છે એમાં પથરો મારે ને જેમ પાણી દોવાય એમ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે પણ ઉપયોગ થાય કે પરિણામનું વલણ થાય. અશાંતિ જન્મે જન્મેને જ્ઞાનને સ્વભાવથી જુએ તો જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું એવો જ્ઞાનનો સ્વભાવ છે. નિશ્ચંચળપણે જ્ઞાન જ્ઞાનમાં ઠરે એ જ્ઞાનનો સ્વભાવ છે, અને જ્ઞાન ચંચળ થઈને અન્ય જ્ઞેયો પ્રત્યે જાય, પછી ભલે અમે દેવગુરુ શાસ્ત્ર હોય, અમે શુભ વિષય છે અશુભ વિષય છે એ પ્રશ્ન નથી, પણ ચંચળતા છે એ મલિનતાની ઉત્પાદક છે. તો પાણી ડોળાય એમાંથી ડખોળાઈને કાદવું નીકળે એમ કહે છે. શાંત પાણી પડ્યું હોય તો આશ્રયને ફરીને ઉપર નિર્મળ પાણી રહીએ, મેલ હોય તો હેઠો બેસી ગયેલો તો પાણી નિર્મળ હોય, પીવાના કામમાં આવે. ડોળાયેલું પાણી કચરાવાળું પીવાના કામમાં, ચંચળતા છે મલિનતાની ઉત્પાદન છે, શાંતિ છે એ નિશ્ચંચળ પરિણામમાં છે, ચંચળતાના પરિણામમાં અશાંતિ છે, દુઃખ છે, મલિનતા છે, અને આત્માના શાંત સ્વભાવથી વિપરીત છે, ઉલટું છે. હા, ઉપયોગ જ્ઞાનની ચંચળતા છે, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉપયોગ ગયો એટલો ચંચળતા આવી ને એમ કહેશે, સ્વરૂપમાં ઠરી જાય એમાં ચંચળતા નથી એમ કહેશે, એમાં શાંતિ છે. સ્વરૂપમાં લીન થાય એમાં નિશ્ચંચળતા છે, એમાં શાંતિ છે, એમાં આત્મશાંતિ ઉપજે છે, આમાં અશાંતિ ઉપજે છે એમ કહેવું છે. ઉપયોગ ઇધર ઉધર જાય એમાં અશાંતિ ઉપજે છે. દેવગુરુ શાસ્ત્ર ને ના પાડે છે પછી બીજાને ના પાડવાનો પ્રશ્ન નથી એમ કે છે, કેમ કે તો રાગ થી થાય ને, તો રાગ ને ના પાડે છે પછી દ્વેષ ને ના પાડવાનો ક્યાં પ્રશ્ન રહે છે, દ્વેષ ને ના પાડવાનો પ્રશ્ન રહેતો. ભગવાન જો અંદર ઠરી ગયા છે કે નહીં, તો એમનું એમનો જે દેખાવ છે એ પોતે બોધ સ્વરૂપ છે, કે તું જ્ઞાન કર, હું શું કરું છું, હું જે કરું છું એ તું કર, મેં કર્યું એ તું કર, હું કરું કઈક ને તને ઉપદેશું કઈક એમ. હું નિર્દોષ રહું ને તને એમ કહું હું તું દોષ કર, વાંધો નહીં હોય એવું. વિકલ્પાત્મક ભાવ મે યહ નિર્ણય આયા કે કુછ કરના હી નહીં હૈ, તો ઇતના માત્ર વિકલ્પાત્મક કર્તૃત્વ છૂટને પર આકુલતા ઉતની કમ હો જાતી હૈ, ફિર વિકલ્પ રહિત નિર્વિકલ્પ નિર્ણય હોને પર સર્વથા કર્તૃત્વ છૂટકર વાસ્તવિક શાંતિ હોતી હૈ. કે કાંઈ પણ કાર્ય કરવું એ ઉપાધિ છે, ઉપાધિ છે એટલો બોજો અને આકુલતા છે. તો વિચારની ભૂમિકામાં પણ એમ આવ્યું કે આત્મા છે એ ખરેખર કોઈ કાર્ય કરી શકતો નથી, અરે સ્વભાવથી તો ઉપાધિ કરી શકતો નથી, આત્મા સ્વરૂપે નિરુપાધિક તત્વ હોવાથી, સ્વભાવે નિરુપાધિક સ્વરૂપે હોવાથી ઉપાધિ કરવી એનો ધર્મ નથી, અધર્મ છે એમ વિચારમાં આવે ને તોય કેટલીક શાંતિ થાય, પછી એ વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ શાંતિમાં આવે ત્યારે તો આત્મશાંતિ ખરેખર પ્રગટ થાય છે. શું છે, સત્શાસ્ત્રોમાં દરેક વાત આત્માની શાંતિ પ્રત્યે લઈ જવા માટેની છે અને અશાંતિ છોડવા માટેની છે. આ સીધે સીધી ચોખ્ખે ચોખ્ખી વાત હોય તો આટલી છે. ભાઈ તું એક આત્મા છો, તું જીવ છો, પરિભ્રમણ કરતો કરતો અહીંયા અત્યારે આવી ચડ્યો છું, ક્યાં અત્યારે આ જૈન મંદિરમાં આવી ચડ્યો છું, અહીંયા આ જૈન શાસ્ત્ર તને આ બોધે છે કે તારી શાંતિ છે એ ડોળાઈ ગઈ છે, ડખોળાઈ ગઈ છે, અશાંતિથી તને દુઃખ છે, હવે તારે શાંતિ જોતી હોય તો એનો ઉપાય પણ છે. જરાક આગળ પાછળની ઉપાધિથી ખસીને અહીંયા ઉપાધિ લઈને બે તો પછી કે કઈ વાતમાં મેળ પડે, એટલે શાસ્ત્ર સ્વાધ્યાય તો નિવૃત્તિ ક્ષેત્રમાં કરવા યોગ્ય છે. શું પ્રવૃત્તિ ક્ષેત્રમાં નહીં. ગુરુદેવે શું કરવા સોનગઢ પસંદ કર્યું અને ભાવનગર પસંદ ન કર્યું? વાયુમંડળ નહીં, ત્યાં કોઈ કારખાના વેપાર ચાલે એવું નથી. અંદરનું વાયુમંડળ શુદ્ધ જોઈએ. અહીંયા તો અહીંયા બેઠો હોય ત્યાં એમ થાય કે આનો ટેલિફોન આપવાનો હતો અને વાત બાકી રહી ગઈ છે. બધું અહીંયા ઉપાધિ લઈને બે, અહીંયા કાંઈ મગજ ઠેકાણે રહીએ નહીં. આ વાત ઘડ બહેજ નહીં એવી જ પરિસ્થિતિ અંદરની હોય. શું નિવૃત્તિ ક્ષેત્રમાં શું છે, બીજી ઉપાધિને દૂર કરીને માણસ ત્યાં આવે છે. કોઈ કેટલાક તો એમ કહે છે ક્યાં આવતા રહ્યા એમ નરા. સાહેબ બે ત્રણ દિવસ સુધી તો અમારું હજી ઠેકાણે નથી પડતું, હજી તો ત્યાંનો કચરો લઈને બેઠા હોય એને નિકાલ કરવામાં બે ત્રણ દિવસ લાગે છે. અને પછી જેવા અહીંયા ઘરે પહોંચીએ છીએ એટલે વળી બધું ચાલુ એવું થઈ જાય છે, કાંઈનું બધું ભૂલાઈ જાય છે. અમારા વખતે નાતાલમાં આવ્યા હતા, એક શેર બજારના આવ્યા હતા. મને કે પણ મુંબઈના એરપોર્ટ ઉપર ઉતરીએ ને ત્યાં આખું વાતાવરણ ફરી જાય છે. અંદરનું તે અંદરનું બધું ફરી જાય છે કે અહીંયા અઠવાડિયું 10 દિવસ રહીએ નાતાલની રજાની સાથે, પણ અહીંયા બધું ફેર લાગે છે. કાંઈક વાત રૂચે છે, ગમે છે, સાંભળવા જેવી લાગે છે, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કાંઈક, અને એમ લાગે છે કંઈક આત્માની શાંતિ માટે સારી વાત છે. પણ મુંબઈના એરપોર્ટ ઉપર ઉતર્યા ને બધું ફરી જાય છે, એનું શું કરવું? કે હવે હવે ત્યાં એના ઘરે વાત ચાલતી હોય તો ક્યાંથી એને ઘડબે? અંદરનું વાતાવરણ દૂષિત છે, બહારનું તો ક્યાં કોઈને લેવા દેવું. શ્રીમદજી જ મુંબઈમાં હતા, શ્રીમદ રાજચંદ્ર જ મુંબઈમાં ધંધો કરતા હતા, એને વાતાવરણ કાંઈ લેવા દેવાનું છે? જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. શું ભાઈધુનીની પેઢી ઉપર બેઠા બેઠા મફતમાં જોઈએ છે? અમારે કાંઈ અડે ગાબડે લેવા કે દેવા. ઠીક, અંદરમાં ભીન પડે એની વાત જુદી છે, અને પોતે અંદર રગડાઈ જાય એ વાત જુદી છે. શાસ્ત્ર માં કઈ અનિષ્ટ નથી, પોતે પોતામાં અનિષ્ટ ભર્યું છે. અનિષ્ટ તો પોતામાં છે, શાસ્ત્ર માં કઈ અનિષ્ટ. પણ ઊંધી બુદ્ધિ આવે ત્યારે એ તો શરીર જેમ ભેટમાં ખોસે ને ભેટમાં મારે, સોનાનું જ્ઞાનવાળી શરીર હોય અહીંયા લગાડીને ફરે તો શોભા પામે, પણ અહીંયા લગાડવાને બદલે અંદર પેટમાં મારે તો મરી જાય. એમ આ તો આત્મ શાંતિ માટેના શાસ્ત્રો છે, અને એ શાંતિ કેળવવી પડે છે. માત્ર સાંભળી લઈએ, સમજી લઈએ કે વાંચી લઈએ એનાથી કાંઈ કામ પતતું નથી, કામ થતું નથી. પણ એ શાંતિ કેળવવી પડે છે, એ કેળવવાની રીત છે, એના પ્રયોગો છે. પણ એ શાંતિ કેળવે, પહેલાં સમજે, સમજીને કેળવે તો શાંતિ મળે. ગમે તે પરિસ્થિતિમાં શાંતિ મળે, પછી એમ નથી કે અમુક પરિસ્થિતિમાં શાંતિ મળે, કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિ મળે. અને ખાસ કરીને પ્રતિકૂળ સંયોગોમાં જ્યારે સંસારી જીવને અશાંતિ થાય છે ત્યારે આ વિતરાગી વિજ્ઞાન એવા પ્રતિકૂળ સંયોગોમાં વિશેષ શાંતિનું ઉત્પાદક નિમિત્ત થઈ પડે છે. આ એ આ શાસ્ત્રોની વિશિષ્ટતા છે. રોગ થયો હોય, શું રોગ થયો હોય કોઈ નુકસાન થયું હોય, કોઈ પ્રતિકૂળતાઓ અનેક પ્રકારે ઊભી થઈ હોય, દુશ્મનાવટો બીજું બીજું, ત્યારે આ વિશેષ શાંતિનું કારણ બને છે. સાધન છે, શાંતિનું એક સાધન છે, જો જીવ એનો સદુપયોગ કરે તો સમાધાન મેળવી શકે છે. ત્યારે કોઈ પણ હાલતમાં સમાધાન મેળવી શકે છે. નરકમાં રોમે રોમે કાળી વેદના હોય ત્યાં પણ શાંતિ મેળવી શકે છે. આ વિજ્ઞાન અત્યારે તો અહીંયા કાંઈ નથી એના પ્રમાણમાં. જેને દુઃખ કહીએ એ કાંઈ નથી, એવી પરિસ્થિતિમાં તિર્યંચ હોય, ગાય ભેંસ બળદ બકરો સર્પ અજગર સિંહ વાઘ ચકલા દેડકા મનવાળા પ્રાણી જેટલા છે એ પણ આત્મશાંતિ પામી શકે છે. એને પ્રતિકૂળતા ઘણી છે, એને ટાઢવાય ત્યારે ગરમ કપડાં પહેરવાનું સાધન નથી ને તડકો હોય ત્યારે એને કાંઈ એર કન્ડિશન મળતા નથી, અને એને કોઈ આહાર પાણીની 12 વાગે એટલે ઉટકેલી થાળીમાં ગરમ ગરમ રોટલી મળે એ વ્યવસ્થા એને માટે છે નહીં. કોઈ વ્યવસ્થા રહેવાની ખાવાની કાઢની તડકાની પાણીની નહીં હોવા છતાં એ જીવો પણ આત્મશાંતિ પામી શકે છે. મનુષ્ય તો આત્મશાંતિ કેળવવા માગે તો જરૂર પામી શકે એ વાત એટલી છે કે એણે પોતાના જીવનની નાવનું સુકાન બદલવું પડે. તારે શાંતિ જોઈશે કે અશાંતિ પહેલા એક નક્કી કર. જો તારા જીવનનું ધ્યેય શાંતિ હોય તો એનો બધાને 1000 રસ્તા છે શાંતિ મળવાના, 1000 ઉપાય છે, 1000 પ્રયોગ છે. અને જો તારે શાંતિ જોતી જ ન હોય તો કોઈ વાતે શાંતિ ન મળે અને અશાંતિ જ મળે એના માટે આખી દુનિયાનું રખડપાટ ચાલુ છે. એનો નિશ્ચય ખોટો છે ને, સુખનો નિશ્ચય એનો ખોટો છે. એને કલ્પેલા સુખ તરફ દોટ મૂકે છે કે જે સુખ નથી પણ ખરેખર દુઃખ છે, એટલે દુઃખ તરફ જ દોટ મૂકે છે, સુખ તરફ દોટ નથી મૂકતો. હા, અજ્ઞાનથી એને દુઃખને સુખ માન્યું છે અને દોટ મૂકે છે એમ છે. એ 298 જે વચન છે એ શાંતિ માટે છે. આત્મશાંતિમાં પ્રથમ કર્તૃત્વ છોડવું. કર્તૃત્વ છોડવું એટલે કર્તા બુદ્ધિ છોડવી. પરપદાર્થોના કાર્યોની કર્તા બુદ્ધિ, રાગ દ્વેષાદિ પરિણામોની કર્તા બુદ્ધિ અને એક સમયના જ્ઞાનાદિ પરિણામની પણ કર્તા બુદ્ધિ, એ કર્તા બુદ્ધિ છોડે તો એને શાંતિ થાય એમ અહીંયા કહેવું છે. આ વિજ્ઞાન છે, શાંતિ માટેના વૈજ્ઞાનિક ટેકનિક જે છે ને, ટેકનિક કહીએ એ માટેની વાત છે. નહીંતર તો ઘણા શું કરે કે અશાંત પરિસ્થિતિ હોય એનાથી ભાગી અને દૂર વ્યા જાય શાંતિ મેળવવા માટે, એમ શાંતિ નહીં મળે. કોઈ પણ પરિસ્થિતિમાં તને આત્મશાંતિ મળે એવી રીતે તારે તારા આત્માને કેળવવો જોઈએ એમ કહેવું છે. કેમ કે પૂર્વકર્મનો ઉદય તને નહીં છોડે, જ્યાં જઈશ ત્યાં, જ્યાં જઈશ ત્યાં પૂર્વકર્મનો ઉદય છે એ ભોગવે છૂટકો છે. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર એને ફેરવવા સમર્થ નથી, એને કોઈ ફેરવવા સમર્થ નથી. એટલે એ તો પોતાના કર્યા ભોગવવાના છે, પણ એ ભોગવતા અશાંતિ પણ થાય ને શાંતિ પણ થાય. જો આવડત હોય તો શાંતિ થાય, જીવવાની આવડત હોય તો શાંતિ થાય ને જીવવાની આવડત ન હોય તો અશાંતિ થાય. આ સીધી સાદી વાત છે. એમાં પહેલું વાત આ છે, કર્તૃત્વ છોડવું પડે. જેને શાંતિ જોઈએ એને કર્તૃત્વ છોડવું પડે. બુદ્ધિપૂર્વક સમજીને છોડે તો પણ કેટલીક શાંતિ ઉત્પન્ન થાય અને એને પ્રતીતિ આવે, ખાતરી આવે, રસ્તો હાચો થાય. પછી તો નિર્વિકલ્પ દશામાં આવે ત્યારે તો એને ખરેખર આત્મ શાંતિનો સાક્ષાત્કાર થાય છે, અનુભવ થાય છે. એમાં તો એને કોઈને પૂછવા જવું પડે એવું નથી કે આ શાંતિનો રસ્તો છે કે નહીં, એને કોઈને પૂછવા જવું પડે એવું નથી. આ સોગાનીજી બહુ આર્થિક પરિસ્થિતિમાં કમજોર હતા ત્યારે આ શાંતિ પામ્યા છે. પાછું એવું નથી, નહીતર મને શું કે આ કાંજી સ્વામી વાળા બધા પૈસા વાળા ભેગા થાય, કોઈને કઈ કરવું નહીં, શું અને વાતોના વડા કરે, શું જ્ઞાનના ગોટા, એટલે ભજીયા ખાય ને, ભજીયાના ગોટા કે જ્ઞાનના ગોટા ખાય છે કે શું જ્ઞાનની વાતો કરે. બાકી બધા એ સુખ સગવડમાં જલસા કરે છે એમ નથી. જેણે આ વાત કરી છે બહુ જ નબળી આર્થિક પરિસ્થિતિમાં આ વાત કરી છે, આત્મ શાંતિ મેળવી છે, વાત કરી છે એમની, આત્મ શાંતિ પ્રગટ કરીને વાત કરી છે. પરિસ્થિતિ આવી કે દુકાન બંધ કરી, અજમેરની દુકાન બંધ કરી, ધંધો બંધ કરવો પડ્યો. ધંધો નબળો હશે, કુટુંબ પરિવારનું ભરણ પોષણ થાય એની પરિસ્થિતિ ન રહી, રોટલા ખૂટે ત્યારે બહાર જવું પડે, પોતાના વતનમાં રોટલા ખૂટે ત્યારે વતન છોડીને બહાર જવું પડે. કલકત્તા ગયા, કલકત્તા ગયા, હવે વગર મૂડીએ ધંધો થાય મોટા શહેરમાં? મુંબઈ કલકત્તામાં મૂડી વગર માણસ જાય કેવી રીતે ધંધો કરે? એમને ધંધો અહીંયા શરૂ કર્યો. પહેલાં તો જેને રહેવાની રૂમ ન મળે મોટા શહેરમાં, તો સેનિટોરિયમમાં, ધર્મશાળામાં, જ્યાં મફત રહેવાનું મળે ત્યાં, શું ધંધા માટે તો માલ માટે તો પૈસા દઈએ, માલિક ખરીદી માટે કાંઈ દુકાન કે ગોડાઉન કે માલ ખરીદવાના તો કોઈ પૈસા હતા નહીં, દલાલીને કમિશન શરૂ કર્યું. તો સંબંધી હશે એના કાપડને કમિશનથી શરૂ કર્યું, નમૂના લઈને ફરે બજાર, નમૂનો બતાડે બોલો આમાંથી કેટલો માલ લેવો છે, ના ભાવે વેચજો હું તમને કમિશન આપું. એ પરિસ્થિતિમાં એમણે એમ કહ્યું છે કે આ 70 લાખની વસ્તી અત્યારે કલકત્તાની છે, એમાં હું એક જ સુખી છું. એને જોયું કે આ બધા દુઃખી છે, કરોડપતિ, અબજોપતિ, હજારોપતિ, દોડાદોડ, જે બધા હડિયા પાટો કાઢે છે એ બધા દુઃખી છે. શું અજંપા નગરીમાં બધા અજંપામાં આળોટે છે, હું એક સુખી છું. ભલે સેન્યુટરીમાં રહું છું, હું એક જ સુખી છું. એમની જે જીવન પરિચય છે એમાં એમની જીવન સંબંધીની બહુ સ્પષ્ટ વાતો લખી છે, એમાં એ વાત છે વિચારવા.